તારીખ 28/5/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 182 અને 183 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 133
183 નિર્વિકલ્પ સ્વાનુભવ વખતે શરીરની ભિન્નતા તદ્દન થઈ જાય છે, એનો ખ્યાલ પોતાને આવે છે એવો પ્રશ્ન પૂછ્યો છે. સ્વાનુભવ વખતે તો કેવળ એક પોતાના સ્વરૂપનું જ અનુભવન હોય છે, ત્યારે તો શરીર સંબંધી કઈ વિકલ્પ હોતો નથી. પણ કેવળ એક સ્વસંવેદન અને આનંદમય દશા હોવાથી ત્યાં રાગની ઉપસ્થિતિ કે રાગનો અનુભવ નથી હોતો. તો રાગનો વિષય એવો જે શરીર છે એનો અનુભવ તો ક્યાંથી? પણ એ બધો પાછળથી વિચારમાં સમજવાનો વિષય છે. નિર્વિકલ્પ વખતે તો નિર્વિકલ્પ છે, ભિન્નતા શરીરની અને રાગની ભિન્નતા પણ નિર્વિકલ્પ છે અને સ્વરૂપની અભિન્નતા પણ નિર્વિકલ્પ છે. ઉત્તર એ આપ્યો છે કે પોતે જુદો પડી જ જાય છે. બીજી રીતે છે, પોતે પોતાના અનંત ગુણનું વેદન કરે છે, ચૈતન્ય ગુણો છૂટો પડીને ચૈતન્યપણે પોતે પોતાને અનુભવે છે. એ સમજાવ્યો અનુભવને. અનુભવ નિર્વિકલ્પ છે, પણ વિકલ્પ પૂર્વક વાચા દ્વારા માની દ્વારા આટલું સમજાયું. આ અનુભવમાં જે વિભાગનું વેદન છે તે છૂટી જાય છે. એ સ્વાનુભવમાં કોઈ પણ પ્રકારના રાગ ને વિભાવનો અનુભવ રહેતો નથી, કેવળ એક જ્ઞાનનું જ્ઞાનમય અનુભવન રહે છે. પછી એની ડિગ્રી ઓછી વધતી સવાલ બીજો છે. ચોથા ગુણ સ્થાનથી પાંચમે, પાંચમેથી સાતમે, સાતમેથી ઉપર શ્રેણીમાં અને કેવળ જ્ઞાન થાય ત્યારે ઉત્તરો ઉત્તર એ સ્વસંવેદનની ડિગ્રી વધતી જાય છે અને પૂરેપૂરું સંપૂર્ણ સ્વસંવેદન કેવળ જ્ઞાન વખતે હોય છે. એટલે એનું નામ એ કેવળ જ્ઞાન આપ્યું છે. અખંડ નિજ સ્વભાવનો પોતાના અખંડ સ્વભાવનું જે જ્ઞાન વર્તે એને કેવળ જ્ઞાન કહીએ. આત્મસિદ્ધિમાં ગાથા લઈને આ અનુભવમાં જે વિભાવનું વેદન છે તે છૂટી જાય છે. એટલે પૂર્વ ભૂમિકામાં પૂર્વ અવસ્થામાં જે વિભાવનું વેદન છે એ છૂટી જાય છે અથવા બુદ્ધિપૂર્વકનો રાગ ઉત્પન્ન થતો નથી. જે છે એનું વેદવાનો પ્રશ્ન રહેતો છે. અબુદ્ધિપૂર્વકનો રાગ છે અને એનું વેદન પણ છે, પણ એ કેવી ગમે છે પોતાને અનુભવ ગોચર નથી. અને ચૈતન્યનું વેદન અંતરમાંથી પ્રગટ થાય છે, એકદમ એવો નિરાળો થઈ જાય છે કે શરીરનો ખ્યાલ નથી રહેતો. એટલો જુદો પડી જાય છે કે શરીરને સ્પર્શે કે શરીરને કોઈ વાટકાપ કરે તો પણ ખબર પડે નહીં, કેમ કે ઉપયોગનો અભાવ છે. ત્યાં ઉપયોગ નથી ત્યાં ખબર પડતી નથી. જેમ પોતાથી ભિન્ન ક્ષેત્રમાં રહેલા પદાર્થોમાં ફેરફાર થાય તો પોતાને કઈ વેદન આવે છે? નથી આવતું. બીજાના શરીરને કઈ થાય તો પોતાને વેદન આવે છે કે નથી આવતું? કેમ કે ત્યાં પોતાનો ઉપયોગ વ્યાપતો નથી. એમ આ ઉપયોગ કેવળ આત્મપ્રદેશોમાં અંતર્મુખ થઈને સ્વરૂપમાં જ વ્યાપે છે, અને કોઈ પણ પરનું ત્યાં લક્ષ્ય અનુભવન કે કાંઈ ઉપયોગાત્મકપણે એનું નહીંપણું એવું કાંઈ હોતું નથી. નિર્વિકલ્પ ઉપયોગ કાળે જ્ઞાનના અન્ય જ્ઞેયોનું પ્રતિબિંબ પણ નથી, એટલે અન્ય જ્ઞેયોનું જાણવું પણ નથી. શરીર પણ અન્ય હોવાથી એનું પણ જાણવું નથી, કેમ કે એના એનું પણ પ્રતિબિંબ એમાં નથી. જાણવું નથી એટલે પ્રતિબિંબ નથી, પ્રતિબિંબ નથી એટલે જાણવું નથી. પછી વેદન નો તો સ્વાદ રહેતો જ નથી. અંતર્મુખતા હોય છે એટલે શરીરમાં કઈ થાય તો ઉપયોગ નહીં હોવાથી ખબર પડે નહીં. બહુ તીવ્ર વેદનામાં નિર્વિકલ્પ અનુભવ આવ્યો હોય તો કેવી તીવ્ર વેદના કે પ્રાણ છૂટી જાય એવી. અને કોઈ કોઈ મહાત્માઓને છૂટવાના કાળે તીવ્ર વેદનામાં પુરુષાર્થ ઉપડ્યો હોય તો દેહ છૂટે ત્યારે નિર્વિકલ્પ દશામાં છૂટે, એવું પણ બની શકે છે. બને છે તો એને દેહ છે કે નથી એની સાથે એને કઈ ખબર નથી. હા, સુકુમાર એનું તો કેવું જ્ઞાન થઈ ગયું. ખબર નથી કેવું જ્ઞાન પામી ગયા. શ્રેણીમાં માંડી છે કઈ ખબર નથી, કેમ કે શ્રેણીમાં નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ હોય છે, એમાં કઈ ખબર પડે. બીજો દ્રષ્ટાંત છે સમજી શકાય એવો, એક માણસનો જુવાન છોકરો ખોવાઈ ગયો તો 2-5-7 વર્ષ થઈ ગયા. હવે આવવાની આશા પણ દિવસે દિવસે મૂકી દીધેલી. 28 વર્ષે છોકરો ખોવાઈ ગયો, પછી 27મા વર્ષે પાછો આવ્યો તો પોતાનો છોકરો તો ઓળખાઈ જાય. જયારે છોકરો અચિંતો ઘરમાં આવ્યો ત્યારે તીવ્ર વેદનામાં એનો બાપ કે એના મા હોય ત્યારે છોકરો એને ભેટી પડે, પોતે પડે એને ભેટી પડે ત્યારે એને શરીર ઉપર ઉપયોગ નથી જતો, ત્યારે એને વેદનાનો અનુભવ રહે છે કે નથી રહેતો? એટલો બધો હરખ હોય છે. મારો દીકરો, મારો દીકરો ક્યાં ગયો તો બેટા, તું ક્યાં હતો? તું શરીરની પીડા ભૂલી જાય છે તો એ કસાય બીજા કસાય ને મારે છે કે નહીં? જો એ કસાય બીજા કસાય ને મારે તો અકસાય સ્વરૂપ સંચેતન સ્વરૂપ સંવેદન એવું અકસાય પરિણામ કસાયને મારે એમાં કઈ મોટી વાત નથી. એ તો સરસ છે. મુનિઓને નગ્ન અવસ્થામાં રહેતા કઈ ખબર નથી એનું કારણ આ છે કે સ્વરૂપ સ્વસંવેદનમાં એકદમ મસ્ત છે, કઈ શરીરની પડી નથી. બીજી ખબર જ ન પડે એના જ અનુભવનમાં, એના જ વેદનમાં મસ્ત હોય, ખબર ન પડે. જ્ઞાનીઓની ચમક કમાય છે. બેનશ્રી તબિયત બરાબર નથી રહેતી, પછી બહુ વેદના હોય ત્યારે પછી ઘણા સલાહ આપે કે તો પછી આપણે ભાવનગર નજીક છે, અડધી કલાકનો રસ્તો છે, આવી થોડી ટ્રીટમેન્ટ ત્યાં થાય તો આપને ઠીક રહીએ, તબિયત સારી થાય. શરીર કાલ પડતું હોય તો ભલે આજ પડે, મારે સંગઠ છોડવું નથી. એ બાબતમાં બહુ મકમ હતા ગુરુદેવ ને, એમનામાં એ ફરક હતો. ઉદય ભાવમાં, ઉદય ભાવ કહેવાય. ગુરુદેવ કહીને કે કઈ આપને ટ્રીટમેન્ટ માટે લઈ જવા છે તો આવતા હતા. તો ઘણા વર્ષથી બીમાર હતા અને ઘણી ઘણી વેદનામાંથી પસાર થયા છે. સંગઠ છોડવું નથી એટલે જીવું આયુષ રહીએ અને જીવું જીવન જે ચાલુ રહીએ તો પણ સંગઠમાં આયુષ છૂટે અને જીવન પૂરું થાય તો પણ સંગઠમાં. એ બાબતમાં કોઈ વચક આપતા કહું તો શરીર પડી જશે ને, તો ભલે કાલ પડતો હોય તો આજ પડે એનું કઈ આપણને ફરક શોખ
નથી.
આજ તો આજે ગુરુદેવ નો પ્રસંગ બન્યો ને, થોડો અનિચ્છનીય પ્રસંગ બન્યો હતો. એના ઉપરથી એક એમને થોડોક એવો ખ્યાલ હતો કે વર્તમાનમાં ડાક્ટર લોકો ફસાવે છે. આપણે કાંઈ એમાં જવું નથી, જેવું દઈ છે તો ત્યાંય રહેવાનો છે ને અહીંયા રહેવાનો છે. ડાક્ટર કોઈ ઉદયમાં ફેરફાર કરી દે છે એ તો વસ્તુ સ્થિતિ નથી. આપણે ક્યાંય જવું નથી, બે પડે તો ભલે અહીંયા સ્વામિનારાયણ. બાહ્ય દ્રષ્ટિએ તો ગુરુદેવનો દેહાંત જે હોસ્પિટલમાં થયો, બાહ્ય દ્રષ્ટિએ તો ઉચિત ન લાગે, અંતરદ્રષ્ટિએ તો એમાં કાંઈ ફેર નથી. ગુરુદેવ વૈરાગ પણ એટલો બધો હતો કે લોકોને ન સમજાય. એક બાજુ એટલા વૈરાગથી સ્વાધ્યાયમાં બોલતા હતા તો બીજી બાજુ ઉપચાર પણ ચાલતો હતો, હોસ્પિટલમાં પણ ગયા હતા. એવી જગ્યાએ જંગલમાં એમ કે સાધના સાધતા હોય તો દેહ પડી જાય પછી અહીંયા કોઈ રોવા વાળું ન હોય, અંતિમ સંસાર સંસ્કાર કરવા વાળું શરીર જે ભખે જનાવર મૂવાનો રોવે કોઈ, ચલો સુખી માં જઈએ. આપણે તો એવા જંગલમાં વ્યૂ જવું જોઈએ કે જ્યાં સાધના સાધતા સાધતા આયુષ પૂરું થાય ત્યાં સુધી ત્યાં જ રહેવાનું, પછી શરીર ભલે ને જંગલના જાનવરો ખાઈ જાય, અંતિમ ક્રિયા ભલે ન થાય શરીરમાં, કોઈ રોનારું પણ હોય નહીં કે ભાઈ આવી અગિયારે રે વિયોગ થયો વિયોગ થયો વિયોગ થયો, કાંઈ નહીં. એટલો વૈરાગ હતો અંદરમાં, બહુ રસ્તી ગાતા હતા એ પદાવે ત્યારે બહુ રસ્તી ગાતા હતા, એવો ફાટ ફાટ વૈરાગ હતો અંદરમાં. બહારમાં ઉપચાર ચાલતો હતો તો લોકોને એમ થાય કે આમાં કામ કેમ હશે, સમજાય એવી વાત નથી, ઉપલબ્ધ દ્રષ્ટિએ ના સમજાય. હા ઊંધું લઈએ, હા એ તો બધું ખ્યાલ છે. આપણા મુમુક્ષુ એ નહોતા સમજી શકું, બીજા તો ક્યાંથી સમજાય. હા એટલે પોતે તો અહીંયા સાધના ભૂમિ જ રહેવા માંગતા હતા, એ બાબતમાં બહુ મક્કમ હતા. અહીંયા તો એમ કે છે કે નિર્વિકલ્પ સ્વાનુભવમાં શરીરનો ખ્યાલ નથી રહેતો. અનુભવ એવો છે કે એમાં શરીરનો ખ્યાલ નથી રહેતો. બહાર ઉપયોગ આવે ત્યારે આ શરીર જુદું અને હું જ્ઞાયક જુદો, તેમ જુદાપણાની નિરાળાપણાની પરિણતિ વર્તે છે. જુદાપણાનું સભાનપણું બહારમાં આવે ત્યારે બરાબર પાછું માલુમ પડે છે હું ભિન્ન છું. અને અનુભવ કાળે સાવ ભિન્ન થઈ ગયો હતો, અત્યારે પણ હું ભિન્ન છું એમ ઉપયોગ બહાર આવે ત્યારે એ જાતની જુદાપણાની પરિણતિ પણ વર્તે છે, ચાલુ જ હોય છે. અને એનો ખ્યાલ પણ એ વખતે સવિકલ્પ દશામાં ચોખ્ખો સ્પષ્ટ આવે છે. એટલે લખ્યું સૌભાગભાઈએ કે બે ફાટ દેહ ને આત્મા આવે જુદા, અનુભવ ગોચર થાય છે આપની કૃપાથી, અને સહજ દશા એમ જ હવે વર્તે છે. દિવસ રાત એવી સહજ દશા વર્તે છે. એટલે ઊંઘમાં પાછું એકમેક થઈ જવાય છે એવું કઈ નથી. એ તો જુદો પીડ્યો ઈ પીડ્યો. પર્વત ઉપર વીજળી પડી અને તિરાડ પડી ગઈ, પછી એના રહેણ હોય રહેણ સમજો રહેતું મારે હિન્દીમાં સાંધો સાંધે કરે ને રહેણ કે અંતરમાં ગયો તો શરીર ક્યાં છે તે ખ્યાલમાં રહેતો નથી. નિર્વિકલ્પ અનુભવમાં ઉપયોગ અંતરમાં ગયો પછી શરીર ક્યાં છે કે છે કે નથી એનો ખ્યાલ રહેતો નથી. એટલે છૂટી જાય તો ખ્યાલ ન રહે, કોઈ મારકાપ કરે તો ખ્યાલ ન રહે. વિકલ્પ તરફનો ઉપયોગ પણ છૂટી જાય છે અને એકનું ચૈતન્યનું વેદન રહે છે, અથવા વિકલ્પ ઉત્પન્ન થતો નથી. વિકલ્પ તરફનો ઉપયોગ છૂટી જાય છે એટલે વિકલ્પ ઉત્પન્ન હોતો જ નથી, ત્યાં બુદ્ધિપૂર્વકનો વિકલ્પ ઉત્પન્ન જ નથી થતો. એકનું ચૈતન્યનું વેદન રહે છે, એકલી આનંદની ધારા રહે છે. જ્ઞાન અને આનંદ બેનું પરિણમન એટલું બધું તીવ્ર હોય છે કે ઓછામાં ઓછા શોષણ વાળાને પણ એની ખબર પડે છે. કોઈ એમ કે નિર્વિકલ્પ અનુભવ આવી જાય ને ખબર ન પડે કેમ કે કાળ બહુ ઓછો હોય છે, આવા બધા તર્ક ઉઠે છે ઘણાને. એટલો બધો સૂક્ષ્મ કાળ છે ને ખબર જ ન પડે કે એટલે સમય દર્શન થઈ ગયું હોય ને તો ખબર ન પડે કે અહીંયા ડોસી આમ સુધી રોવે છે કે ઘણી ગયું ને સમય દર્શન થઈ ગયું છે કે એવું પાછા કહેતા એવું નથી. બધો તર્ક છે, વાંચ્યા પછી તર્ક છે. તર્ક એટલા માટે પોતે પણ કઈક એવું માની લીધું હોય, પોતાના માટે પણ એવું કઈક માની લીધું હોય, પછી સ્થાપવા માટે એ બધી વાત કરે. એવું બિલકુલ નથી. તિરિયંચને પણ ખબર પડે, ઓછામાં ઓછો ઉઘાડો હોય એવા તિરિયંચને પણ ખબર મને નિર્વિકલ્પ અનુભવ થઈ ગયો. પાછા દાખલ કરવા પડ્યા હતા, અસ્થિરતા થઈ ગઈ હતી. અસ્થિરતા તો ક્યારે થાય, બહુ આકુળતા થાય અને અસ્થિરતા થાય. તીવ્ર આકુળતાનો પારો અમુક ડિગ્રી વટાવી જાય પછી કંટ્રોલ ન રહે. આમે વિકલ્પ ઉપર તો અજ્ઞાન દશામાં એટલો કંટ્રોલ હોતો નથી, પણ એ અજ્ઞાન દશામાં આકુલતા તીવ્ર થઈ જાય. અજ્ઞાન દશા ઉપરાંત બહુ આકુલતા થઈ જાય, અમુક ડિગ્રીથી વધારે થાય, પછી એ વિકલ્પો વાણી દ્વારા ને વર્તન દ્વારા બહાર આવવા માંડે, તો એને ખબર પડે એવું થાય. હા, એ તો અહીંયા ઉતરતા ને, સૌથી પહેલા ઉતર્યા ત્યારે અહીંયા પ્રવચન મંડપમાં ઉતર્યા હતા. મોટા ભાગના હિન્દી ભાષી ભાઈઓ પ્રવચન મંડપમાં ઉતરતા, અને ગુજરાતી લોકો આવે તો અહીંયા સમિતિમાં બાજુનો જે રૂમ હતો, જે બીજી વખત ઉતર્યા, એ સમિતિમાં ઉતર્યા બીજી વખત, જ્યાં એમને સમીર દર્શન થયું ત્યારે સમિતિમાં ઉતરતા. પહેલી વખત અહીંયા ઉતર્યા હતા પ્રવચન મંડપમાં. પ્રવચન મંડળમાં જે ઉતરે એની અરે સંઘ થાય, પાછળ આ બાજુમાં રૂમ હતો ને એમની ખૂણામાં, એટલે એકબીજા ચર્ચા કરે, સંઘ કરે, વાતચીત થાય. એટલે કે આ બધું પત્ર એમના ઉપરનો છે ને, કારણ કે પત્રનો સંપર્ક પણ બહુ રાખતા. જેટલા જેટલા નવા આવે, ઓળખાણ થાય, એના બધાના સરનામા લઈને પત્રનો સંપર્ક પાછા રાખતા. સોગાનીજી સાથે પણ પત્ર વ્યવહાર કરેલો, એનો જવાબ આપણે છે આંબા દૂરદૃષ્ટિ પ્રકાશમાં શરૂઆતમાં. આવી ચડે રેગ્યુલર ની જૂન ચડી હોય ત્યારે આવે, ક્યારે આવે એનું મેળ નહીં, ક્યારે ઉભા થઈ જાય એનું મેળ નહીં. આવે ત્યારે સમજાવવાની મહેનત કરે, પાછા સાંભળે નહીં, સમજાવવાની મહેનત કરે. એક વાર આવ્યા હતા, હું બેઠો તો ને આવ્યા હતા, બહુ ભૂમિકા જોઈ ને એને પંચ મહાવ્રત છે ને એનો પુરુષાર્થ જુદો કરવો પડે, સહજ હોય એમ ન લેવું. હું સ્વરૂપનો અંતર્મુખ થવાનો પુરુષાર્થ જુદો કરવો પડે, અને પંચ મહાવ્રતનો પણ પુરુષાર્થ એને જુદો જ કરવો પડે, એને સહજ થઈ જાય એવું ન લેવું તમારે. એમ કેવું તો સમજા વાત હતા, સમજા એમને જે મગજમાં હોય વાત કરે, સાંભળી લે શું કઈ નથી, ક્યાંય બોલે નઈ, સાંભળી લે જવાબ નતો, ચર્ચા ન કરે, ખ્યાલ તો આવી જાય ને, ચર્ચા ન કરે, સાંભળી લે જે બોલે. એકલી આનંદની ધારા રહે છે, જ્ઞાન ને આનંદ તો સમજાય એવી રીતે એનું વેદન હોય છે, તેની સાથે અનંત ગુણની પર્યાય પ્રગટ થાય છે. એ ભલે ન સમજાય પણ એની સાથે અનંત ગુણની પર્યાય પ્રગટ થાય છે, કેમ કે સર્વ ગુણાંશ તે સમ્યક સમ્યક પ્રગટ થયું, એટલે બધા ગુણોની આંશિક દશા તો શુદ્ધ પરિણમન થઈને અનુભવમાં આવવાની. જેમ કોઈ માણસ ઊંચી જાતની મીઠાઈ ખાય છે તો એને ગળપણ તો સ્વાદમાં આવે છે, મીઠાઈમાં તો ખાંડ નાખ્યા વગર મીઠાઈ તો હોય નહીં, ખાંડ કે સાકર નાખ્યા વગર, એટલે ગળપણ તો એને ન સમજાય એવું બને નહીં. પછી બીજી જે કોઈ સ્વાદની ચીજ છે જે તીવ્ર હોય એને સમજાય, આમાં એલચી ઘણી સારી, અથવા કેસર બહુ સરસ પડ્યું છે, કોઈ બીજી વાત પણ એને સમજાય. હવે એ સિવાય બીજા 56 મસાલા નાય ખાવાય, હું કાલી મૂસું ને ધોળી મૂસું ને ફલાણો ને ઢીકણો ને પિસ્તા ને આ ને તે ને હા, તું બધાનો સ્વાદ કે એને જુદો જુદો સમજાય એવું કોઈ જરૂરી નથી. ઘણા છે 56 ચીજ નાખી હોય તો બધી કઈ સમજાય એવું નથી, પણ એને ગળપણ તો સમજાય, સમજાય ને સમજાય ને, બીજી કોઈ એક વાત એવી તીવ્ર હોય તો એ એને ખ્યાલ આવે કે આ પણ ચીજ આમાં લાગે છે. બાકી બધી સમજાય તો જ એને મીઠાઈ ખાધી છે, નહીતર નથી ખાધી એવું કઈ નથી. સ્વાદ તો બધો એને આવી ગયો, ભલે ન સમજાણો તો પણ સ્વાદ આવ્યો એ વાત પાકી છે. એમ અનંત ગુણની પરિણતિનો અનુભવ છે, અનંત ગુણનો પૂરા સ્વરૂપનો અનુભવ છે, એમાં બીજા ગુણો સમજાય કે ન સમજાય, જ્ઞાન આનંદ તો સમજાય સમજાય ને સમજાય છે, ન ખબર પડે એવું
અનુભવમાં સમજાય, જ્ઞાનમાં ન પકડાય.
અનુભવ જ્ઞાનની જ પર્યાય છે ને, કેવલી ગમ્ય છે, પણ એને શુદ્ધ જ્ઞાન માં સ્વીકાર આવે છે, શુદ્ધ જ્ઞાન માં એનો સ્વીકાર આવે છે. જેમ છ દ્રવ છે એમાં અરૂપી દ્રવ તો કેવળી ગમ્ય છે, શુદ્ધ જ્ઞાન માં છ દ્રવ નો સ્વીકાર છે કે નહીં, એવી રીતે એનું પરોક્ષ જ્ઞાન છે, કેવળી ને પ્રત્યક્ષ જ્ઞાન છે, એટલો ફરક છે. અમને તો લાગે છે કે અમે ઘણો પુરુષાર્થ કરીએ છીએ છતાં પરિણામ કઈ દેખાતું નથી, તો આપ આ વિષયમાં વિશેષ ખુલાસો કરવા કૃપા કરશો. ઠીક, પ્રશ્ન તો ઠેકાણા વગર નો છે. અમને તો એમ લાગે છે કે અમે ઘણો પુરુષાર્થ કરીએ છીએ, અતિ પરિણામી પણવાને કહે છે. શું પુરુષાર્થ જેટલો ચાલે એટલી કાર્ય સિદ્ધિ તત્કાળ છે. આ માર્ગમાં જેટલો પુરુષાર્થ ચાલે એના પ્રમાણમાં કાર્ય સિદ્ધિ તત્કાળ છે. ગોળ નાખો, સાકર નાખો ને ગળ્યું ન થાય એમ બને તો કદાચ બને, પણ આમાં એમ બને નહીં કે પુરુષાર્થ કરે ને એનો લાભ ન હોય, એવું કોઈ દિવસ બને નહીં. રોકડી હવે પારસે પણ ખોટું છે, લાગે છે એવું સમજાવાય, પણ તમને લાગ્યું એ ખોટું બોલ. હા, એ વર્તમાન દશામાં સંતુષ્ટ થયેલો જીવ છે અને ગણતરી કરે છે સંતુષ્ટતાની, થોડું છે એને જાજુ લાગે છે અને સમાધાન થતું નથી. કેમ કે એનું ફળ કાંઈ આવતું નથી, પુરુષાર્થ કરીએ ને કેમ ફળ ન આવે. કોઈ એમ કે એ કેવી રીતે ભ્રમ થતો હશે કે થાય, આખો દી વાંચ વાંચ કરે શું. પછી કોઈ આવે ને અરે ચર્ચા કે ગુરુદેવ તો સાંભળવા જાય, પછી એકાંતમાં બેસીને ધ્યાન કરે અને આ એક જ કામ કર્યા કરે. આપણે હવે નિવૃત્તિ લઈને સ્વાધ્યાય, શ્રવણ, તત્વ શ્રવણ, તત્વ વિચાર, તત્વ વાંચન અને જ્ઞાન ધ્યાન સિવાય બીજું કઈ કરવું નથી. એકાંતમાં બેસીને ધ્યાન કરે, કઈ હાથમાં આવે નહીં, કાર્ય કરવાની પદ્ધતિ નો ખબર ન હોય, ક્યાંય હાથમાં આવે નહીં, પછી એમ કે પણ પરિણામ તો આવતું નથી. પણ એ કે મારો પુરુષાર્થ તો ઘણો છે, હું તો ઘણો પુરુષાર્થ કરું છું, આખા દિવસમાં આટલો બધો તો પુરુષાર્થ કરું છું, કલાકો ના કલાકો. રૂઢિગત એટલે ઓઘ સંજ્ઞા એ કરે છે, ઓઘ સંજ્ઞા એ કરતો હોય છે, લોક સંજ્ઞા એમને પડી હોય છે, કુટુંબ સંજ્ઞા પણ પડી હોય છે, દેહ સંજ્ઞા પણ શરીરનું બધું પડ્યું હોય છે, પણ એ બાજુ એનો ખ્યાલ જ નથી હોતો, એ બાજુ એનો ખ્યાલ જ નથી હોતો. શોધક પ્રતિમા નથી, કાંઈ પોતાનું સ્વલક્ષ્ય ચાલતું ન હોય, એ બધું કલાકો સુધી ચાલતું હોય પણ બધું પરલક્ષે ચાલતું હોય, એટલે એ પરલક્ષનો પાડો બધું ચાવી જાય, પરલક્ષ રૂપી પાડો બધું ચાવી જાય. એને એમ થાય કેમ કે આ દોરડું દેખાડું નહીં, પણ ચાવી ગયો છે, ક્યાંથી હોય, ક્યારનો ચાવી ગયો એ તો. હું ઘણું કરું છું એમ ન લાગે, હું ઓછું કરું છું એમ લાગે. હું ઘણું કરું છું એમ લાગે છે, કોના હાટું કરે છે, કોકના હાટું કરે છે. મહેમાન ને એમ કેવાય કે ભાઈ તમે જમવા આવજો, તમને બે પાંચ દી અમારે જમાડવા છે, પણ ઘરના છોકરાને એમ કેવાય કે મારે બે પાંચ દી જમાડવા છે, તું જમવા આવજે. હે, ઘરના સભ્યને એમ કેવાય, હે, દીકરી સાસરે મૂકલા પછી પારકી થઈ જાય છે, તો એને એમ કહેવાય પાંચ પંદર દી આવજે બેટા, એમ કે ભાઈ ચાલો આ વખતે આવે ને પાંચ પંદર દી રહી ગઈ, એ પારકા માટે હે, કોઈ ઘરવાળા માટે હિસાબ ગણે કે પતિ પત્ની માટે કે દીકરા દીકરી માટે કોઈ ગણે એવી રીતે એને કોઈ ગણતું નથી. એમ મેં ઘણું કર્યું છું માટે કર્યું છે. તને તારો આત્મા જરૂર પારકો થઈ ગયો છે એમ થયું, તારો આત્મા તને તારો રહ્યો એમ છે. આટલું બધું આવ્યું એ પારકા, એ પારકા પણ બતાવે છે. આ તો અમે આટલી શીખ કરી, ભલે ઘણી શીખ કરી, ઘરવાળાને કોઈ શીખ કરે ના કરે, વેવાય હોય જાય ત્યારે શીખ કરે, અધો અધો થાય એટલે શીખ કરે, તો એ પારકા, એ પારકા. ઘરવાળા વાંધો ઉઠાવે કે તમે પારકાને આટલી શીખ કરો છો ને અમને કઈ દેતા નથી, કે ઘરવાળાને ન હોય. તમારે એવું થયું કહો, મારા ડાક્ટર ના લગ્ન હતા ને, કમાતો નહોતો થયો છોકરા, તો ન કમાતો હોય તો ઉંમર થાય એટલે તો લગ્ન કરી મેં, ભાઈ હોય છોકરા હોય આપણે કઈ ચાંદલો બાંધો ન કરો, આપણે તો આમંત્રણ આપણા નામ કંકોત્રીમાં આમંત્રણ દેનાર તરીકે છે, બધે અમારે ત્યાં આવજો, એટલે આપણે તો આપણે જેટલું દેવું હોય એની અંદર ખર્ચમાં ચૂકવી દેવાનો, જે ખર્ચો થાય એમાં આપણે કઈ ચાંદલો બાંધો કરવાનો, વ્યવહાર આમ અંદર અંદર વ્યવહાર ન હોય, ઘરમાં ઘરમાં વ્યવહાર વ્યવહાર પારકા સાથે હોય, ઘરમાં ને ઘરમાં વ્યવહાર. સમાધાનમાં એમ લીધું છે કે પોતાના પુરુષાર્થની ખામી છે, કઈક ક્ષતિ છે એની અંદર, ઘણું કરે છો પણ એની અંદર ક્ષતિ છે. શું કેમ ક્ષતિ છે? કે પરલક્ષે કરે છો, આ મોટી ખામી છે. અને આટલું કર્યું એનો સંતોષ છે એ પણ બીજી ખામી છે. પુરુષાર્થ નથી, પુરુષાર્થ ઓછો નથી, પુરુષાર્થ અવળો છે એમ કે, પુરુષાર્થ ઓછો નથી, પુરુષાર્થ વિપરીત છે. આવે એમ છે પરમાગમ સારમાં, પરમાગમ સારમાં એક બોલો આવ્યો છે, પુરુષાર્થ નો પ્રશ્ન કોઈ કર્યો છે, પુરુષાર્થ ઓછો છે ને પુરુષાર્થ આમ છે આમ છે, રહ્યું કે પુરુષાર્થ ઓળો છે, વિપરીતતા છે, કે પુરુષાર્થ ની વિપરીતતા સમજો પેલા, કે એટલે વિપરીતતા એક પ્રકારની ખામી થઈ ને, પણ બધું સોફ્ટ ટોન છે, જરા હાર્ડ ટોન છે, ટોન છે વધારે કડક જવાબ દેતા, કોઈ 439 માં પ્રશ્ન કર્યો છે, શું કરી ભાઈ અંદર તો ઉપયોગ નિર્વિકલ્પ થઈને જામતો નથી, સ્પષ્ટ વાત આ છે કે અમારો ઉપયોગ અંતર્મુખ થતો નથી, એટલે અમે સ્વાધ્યાય શ્રવણ વિચાર ચિંતન ચર્ચા આવું બધું કરીએ છીએ, તો આ નથી થતું માટે આ કરીએ તો બરાબર છે કે નહીં, તો કે વ્યવહાર શ્રદ્ધા નથી, કે શું કીધું, સીધો થોડો જ મારે માથામાં ચક્કર પડી જાય કે તમારે ચડી જાય એક વાર, તો આટલું આટલું બધું કરીએ ને વ્યવહાર શ્રદ્ધા નથી, આ નિશ્ચય શ્રદ્ધા તો એક બાજુ ગઈ, વ્યવહાર શ્રદ્ધા નથી એટલે ગ્રહિતમાં આવ્યો, ગ્રહિત મિથ્યાત્મા આવ્યો, એટલી વિપરીતતા દેખાડતા હોય તો ગ્રહિત મિથ્યાત્મા ઉભો છો કેમ, એ વિધિની ભૂલ છે તારી, એવા પરિણામ થવા એક બાજુ છે, અભિપ્રાય પૂર્વક એવા પરિણામ થવા તે બીજી વાત છે. આપણે ત્યાં સ્પષ્ટીકરણ આપ્યું છે, પછી એ અભિપ્રાયની ભૂલ દેખાડતા હતા. અભિપ્રાય પૂર્વક થાય છે ને, મૂળ પકડાવતા હતા કે તારા પરિણામ થાય છે એવું નથી જોતો, તારા અભિપ્રાયને પકડીને કહું છું કે આમાં વ્યવહાર શ્રદ્ધા રહેતી નથી. પોતાના પુરુષાર્થની ખામી છે, પોતાના પુરુષાર્થમાં એની ને એની લગ્ની શું મૂળ ટ્રેક ઉપર સ્વાદ લીધી, લગ્ની આ અસલ ટ્રેક છે. લગ્ની લાગવી પુરુષાર્થનું સ્ટેપ તો આમે આગળનું છે, પણ અત્યારે શરૂઆતમાં તો લગ્ની લાગવી જોઈએ. તથા દિવસ અને રાત એનો પ્રયત્ન જોઈએ, પ્રયત્ન એટલે પ્રયાસ. અહીંયા પોતાને એક જ બાજુનું વલણ હોવું જોઈએ, એક લક્ષ્ય, એક ધ્યેય, એક નિષ્ઠા, એક લય, એવી રીતે ચાલવું જોઈએ. જે ભૂમિકામાં હોય એ ભૂમિકાને અને એનું ફળ એવડું મોટું છે, જો એનું મૂલ્યાંકન આવ્યું હોય તો એમ જ થાય, બીજી રીતે થાય. લગ્ન ઉપડે એક લય લાગે, લાગે ને લાગે છે, નથી લાગતો એનો અર્થ કે એનું મૂલ્યાંકન આવ્યું નથી, અને બીજી ચીજનું જે મૂલ્યાંકન ગયું નથી એમ છે. દિવસ અને રાત તેનો પ્રયત્ન રહેવો જોઈએ. આત્માનું ન્યારાપણું બુદ્ધિમાં ગ્રહણ કર્યું, આત્મા ભિન્ન છે એમ બુદ્ધિમાં ગ્રહણ કર્યું, પણ અંતર પ્રવૃત્તિમાં હું ચૈતન્ય નારો જ ન્યારો છું એવી ભેદજ્ઞાનની ધારા પ્રગટ થવી, પરિણતિની વાત આવી. બુદ્ધિમાં શું જોયું છે, શું થઈ ગયું, પરિણતિમાં આવવું, પરિણતિ લાવાયા. હું સમજો છું, હું પ્રયત્ન કરું છું, એમ પરિણતિ શું કરી બોલ. જૂની પરિણતિ ક્યારે મટે કે નવી પરિણતિ ઊભી થાય, મૂળ માંથી ફેરફાર થયો, પરિણતિમાં ફેરફાર થયો એ મૂળ માંથી ફેરફાર એમ થયું કેવું છે. ઉપર ઉપર નું ફેરફાર થયો એની પુરુષાર્થ ગણો એમ હોય એમ કેવું છે. નિર્વિકલ્પ સ્વાનુભવનું વર્ણન કર્યું છે. અને એકલી આનંદની ધારા પ્રગટ થાય છે. શરીર ક્યાં છે તેનો ખ્યાલ રહેતો નથી, આનંદ આડે, આનંદના વેદન આડે. શરીર ક્યાં છે તે ખ્યાલ રહેતો નથી, વગેરે. જીવને પ્રાપ્ત થાય તે માટે ઉત્સાહ, તો વર્તમાન દશામાં વર્તમાન દશાના પ્રયોજનનું અનુસંધાન થાય. એવો આશય ગ્રહણ કરવો જોઈએ.